सिद्धाणं नमो आयरियाणं नमो उवजायाणं नमो लोये सवसाहूणं मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलं मोक्षमार्गस्य नेतारं भेतारं कर्म भूभृतां ज्ञातारं विश्वतत्वानां वंदे तद्गुणलब्धये। हमणा ज आपणे आदरणीय पंडित जी श्री देवेंद्र कुमार जी बिजोलिया एमनो स्वपर प्रकाशक ऊपर बहु सरस प्रवचन आपणे सांभळ्यु। ज्ञाननो जे स्वभाव छे जाणवानो तो ए केवी रीतना काम करे छे एमणे बहु सिंपल त्रण वस्तुथी आपणने समजाव्यो कि एक छे कि आ पर पदार्थ जे छे ए पर पदार्थनो जेवो आकार छे, आकार एटले द्रव्य गुण पर्याय एवं एमणे कह्युं ने કે એનો જેવો આકાર છે એ આકાર આપણી જ્ઞાનની પર્યાયમાં પણ રિફ્લેક્ટ થાય છે। એટલે જેવો આ પર પદાર્થનો આકાર છે એને કહેવાય જ્ઞેય આકાર, અને આપણી જ્ઞાનની પર્યાયમાં એવું જ રિફ્લેક્શન પડવું એટલે એવો જ આકાર અંદર બનવો, એનો જેવો સ્વભાવ છે આપણને જણાવો એને કહેવાય જ્ઞાનાકાર। આ છે જ્ઞેયાકાર, ઓલું છે જ્ઞાનાકાર। હવે જીવ કોને જાણે છે કે પોતાની જ્ઞાનની પર્યાયમાં જે આકાર પડ્યો એ જ્ઞાનના આકારને જીવ જાણે છે। ઉપચારથી એમ કહેવાય કે આ બહારના પદાર્થને જાણે છે, પણ ખરેખર કોને જાણે છે કે પોતાના જ્ઞાનની પર્યાયને જાણે છે। અને જ્ઞાનની પર્યાય એ કહેવું પણ ખરેખર ઉપચાર છે, કેમ કે જ્ઞાનની પર્યાય એ કંઈ જીવથી જુદી નથી। એટલે ત્રીજી વસ્તુ શું કીધી, એક છે જ્ઞેયાકાર, બીજું છે જ્ઞાનાકાર, અને ત્રીજું છે જ્ઞાયક પોતે। કેમ કે જ્ઞાનની પર્યાય એ કોણ છે કે તો જ્ઞાયક જ છે। એટલે જેવી રીતના આપણે એમ કહેવું કે સાકર પોતાની મીઠાશને એન્જોય કરે છે, સાકર પોતાની મીઠાશને સ્વાદ લે છે, અથવા સાકર પોતાની મીઠાશરૂપ રહે છે, તો એમાં શું નવાય, તો સાકર તો મીઠી જ હોય છે। એવી રીતના જીવ જાણે છે એમ કહેવું પણ ઉપચાર છે, ખરેખર તો જીવનો સ્વભાવ જ જાણવા જેવો છે। એટલે જીવ પોતાની જ્ઞાનની પર્યાયને જાણે છે એમ કહેવું એ ખરેખર ઉપચાર હોવાથી જીવ તો જ્ઞાન જાણનાર જ છે, એમ જીવને જાણનાર કહેવો એ જ ખરેખર જ્ઞાનનો સ્વભાવ છે। ખ્યાલ આવ્યો ને, વર્તમાનમાં આપણી એવી એમ કહે ને નૈમિત્તિક નિમિત્ત નૈમિત્તિક સંબંધરૂપ જ્ઞાનની પર્યાય થાય છે કે જે આંખની સામે હોય એ જ વસ્તુ દેખાય છે, અથવા જે કાનની નજીક હોય એ જ વસ્તુ સંભળાય છે। વર્તમાનમાં એવી આપણી એમ કહીએ ને કે ક્ષયોપક્ષમ જ્ઞાનની એવી જ અવસ્થા બને છે, પરોક્ષરૂપ જ્ઞાનની એવી અવસ્થા બને છે। એટલે જે સામે છે એ જ દેખાય છે, એ જ જણાય છે, પણ બાકી ખરેખર જ્ઞાનનો સ્વભાવ તો એવો છે કે અહીંયા બેઠા બેઠા જ લોકાલોક જણાઈ શકે છે। એમણે પંડિતજીએ કહ્યું ને બે વસ્તુ કે એક તો જાણવાની પદ્ધતિ કેવી રીતના છે અને જાણવાની સીમા કેટલી છે, એની એની તાકાત કેટલી છે। તો તાકાત કેટલી છે કે કેવડી ભગવાનનો વિચાર કરીએ તો બેહદ તાકાત છે, એમાં કોઈ લિમિટ જ નથી, લિમિટલેસ જાણવાની શક્તિ જ્ઞાનમાં છે। તો જે જીવ અહીંયા બેઠા બેઠા જ આખા લોકાલોકમાં શું વસ્તુ ચાલી રહી છે એ એમના જ્ઞાનમાં અહીંયા જ જણાઈ જાય છે, એવો જ્ઞાનનો અજબ ગજબ સ્વભાવ છે। એની આપણે બહુ સુંદર ચર્ચા હમણાં કરી। ચલો આપણે આપણો ચાલતો વિષય જે તત્વાર્થ સૂત્ર છે એ તત્વાર્થ સૂત્રનો જે બીજો અધ્યાય છે એ બીજા અધ્યાયના આધારે આપણે જીવ ક્યાં ક્યાં જોવા મળે છે એની વાત ચાલે છે। હા, જો સર્વજ્ઞ ભગવાનની વાણીમાં ચારેય અનુયોગોની વાત આવે છે, આજે હમણાં આપણે સ્વપર પ્રકાશક અને જાણવાનો સ્વભાવ ને એની વાત કરીને એ દ્રવ્યાનયોગની ચર્ચા છે, અને હવે જે આપણે ચર્ચા કરી રહ્યા છે કે જીવો ક્યાં ક્યાં જોવા મળે છે એ ખરી રીતે કર્ણાનયોગની ચર્ચા છે। ખ્યાલ આવ્યો કે આખા વિશ્વમાં જીવ ક્યાં ક્યાં છે, ક્યાં જોવા મળે છે જીવ, તો બધે જ જોવા મળે છે, એટલા બધા જીવ આખા વિશ્વમાં છે કે જેવી રીતના એક બાટલીની અંદર આપણે કોઈ પદાર્થ આમ ઠસી ઠસીને ભરીએ અને આમ જાણે એકદમ છલોછલ ભરાઈ જાય, એટલા બધા જીવ આખા વિશ્વમાં છે અને બધા જ એ જીવો બધે સ્પ્રેડ આઉટ થઈને બધે રહેલા છે. તો આટલા અનંતા જીવો છે તો એને કેવી રીતના કોમ્પ્રિહેન્ડ કરવા, એને સમજવા કેવી રીતના? તો એને સમજવા માટે થઈને એ જીવોને આપણે અલ્પજ્ઞાની છે ને, કેવળ જ્ઞાની તો એક એક જીવને જુદા જુદા તારીને જ જાણી શકે છે, પણ જે અલ્પજ્ઞાની જીવ છે તો બધા જીવને જાણી શકતા નથી, એટલે એને ગ્રુપ્સ બનાવી દેવામાં આવે છે. જીવોને ગ્રુપ એટલે કેટેગરી, એને એક એક પ્રકારનું એને એક વિભાજિત કરવાની પદ્ધતિ, એને જુદી જુદી રીતે વિભાજિત કરવામાં આવે છે અને એવી રીતના જીવોને આસાનીથી સમજી શકાય છે. જીવોને એટલે જીવોના પરિણામોને, કે જેવી રીતના સમજો જીવ ક્યાં છે કે ચાર ગતિમાં છે. ખરેખર તો જીવ ક્યાં છે કે બધે જ છે, એ આપણે પહેલાં જોયું, પણ હવે બધે જ છે એ કંઈ સમજાતું નથી ને, એટલે એને સિમ્પલ કરવા માટે શું કીધું કે જીવ ક્યાં છે કે ચાર ગતિમાં છે. તો ચાર ગતિમાં ક્યાં છે કે મનુષ્યમાં છે, તિર્યંશમાં છે, દેવમાં છે, નરકમાં છે. હવે મનુષ્યના જીવમાં એ જીવની પર્ટિક્યુલર ક્વોલિટી હોય છે ને કે એમાં એમાં કેટલી ઇન્દ્રિયોનો ઉઘાડ છે, જ્ઞાનની કેવી શક્તિ છે, પછી એમાં સ્ત્રીવેદ છે, પુરુષવેદ છે, નપુંસકવેદ આદિ છે. તો આ બધું જીવોના પરિણામોને એ ગતિમાં સમજવાની પદ્ધતિ છે. ખ્યાલ આવે? દેવગતિમાં જીવો હોય તો એ દેવગતિના જીવોને સાથે નપુંસકવેદનો ઉઘાડ હોતો નથી. ખ્યાલ આવ્યો? તો એ રીતે જે જીવોને બાયફર્કેટ કરવાની જે પદ્ધતિ કરી તો એનાથી જીવોના પરિણામોને ઇઝીલી સમજી શકાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ જે સેકન્ડ અધિકાર જે આપણે વાંચી રહ્યા છે તત્વાર્થ સૂત્રનો, એમાં જીવોને અલગ અલગ રીતે વિભાજિત કરવાની પદ્ધતિઓ બતાવવામાં આવી છે. આપણે કઈ કઈ પદ્ધતિઓ જોઈ, ખાલી નામ જોઈને આપણે આગળ વધશું. સૌથી પહેલા આપણે જીવોને એના પાંચ અસાધારણ ભાવોથી વિભાજિત કર્યા. એ પાંચ અસાધારણ ભાવોના આધારે અમુક જીવો ઔદયિક ભાવમાં છે, અમુક ઔપશમિકમાં છે, અમુક ક્ષયોપશમિકમાં છે, આદિ આદિ. પારિણામિક ભાવમાં તો બધા જ જીવો છે. એના પછી આપણે જીવને ઉપયોગના માધ્યમથી બાયફર્કેટ કર્યા. ઉપયોગ એટલે કે જે જ્ઞાન દર્શનનો જાણવાનો વ્યાપાર જે જીવનો ચાલુ છે એને ઉપયોગ કહેવાય છે. તો એમાં અમુક જીવ મતિજ્ઞાનના વર્તમાનમાં, અમુક જીવ મતિજ્ઞાન દ્વારા જાણે છે, અમુક જીવ અવધિજ્ઞાન દ્વારા જાણે છે. ખ્યાલ આવે ને? અને અમુક જીવ કેવળ જ્ઞાન દ્વારા જાણી રહ્યા છે. એવી જ રીતે દર્શનાવરણ, હમણાં નિદ્રાની વાત કરી ને, તો અમુક જીવ ચક્ષુ દર્શનથી જાણી રહ્યા છે, અમુક જીવ અચક્ષુ દર્શનથી જાણી રહ્યા છે. એને ઉપયોગ કહેવામાં આવે છે. જો એના પછી જીવોને આપણે સંસારી અને મુક્ત એ બે ભાગમાં વિભાજિત કર્યા. કે મુક્ત કોણ છે? કે જે સિદ્ધ ભગવાન છે એ મુક્ત જીવ છે. અરિયંત ભગવાનને પણ ઉપચારથી હજી સંસારી કહેવાય છે, કેમ કે હજી પણ એ મનુષ્ય શરીરમાં છે, હજી એમને આયુષ્ય કર્મ બાકી છે, એટલે એ જાતનો હજી એમનો સંસાર ઉપચારથી છે. એમાં આપણે જીવના પાંચ પરાવર્તન આદિની પણ ચર્ચા ડિટેલમાં કરી. હવે જો એના પછી આપણે શું વાત કરી આગળ, એના પછી આપણે જીવોને ત્રસ અને સ્થાવર એ કેટેગરીમાં ડિવાઈડ કર્યા, કે અમુક જીવો ત્રસમાં જોવામાં આવે છે, અમુક સ્થાવરમાં જોવામાં આવે છે. તો સ્થાવર કોને કહેવાય? કે જેને સ્થાવર નામ કર્મનો ઉદય હોય અને બહારમાં એકેન્દ્રિય જીવ હોય એને સ્થાવર જીવ કહેવાય છે. અને ત્રસ જીવ કોને કહેવાય? કે જેને ત્રસ નામ કર્મનો ઉદય છે અને બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય કે પંચેન્દ્રિય હોય એને ત્રસ જીવ કહેવાય છે. પછી આપણે એનું ડિટેલ જોયું ને કે જે સ્થાવર જીવો છે તો બાદર છે અને સૂક્ષ્મ છે, ત્રસ છે તો એમાં બે, ત્રણ, ચાર અને પાંચ, પાંચ ઇન્દ્રિયમાં સંગની ને અસંગની છે અને બધા જ જીવો પર્યાપ્ત અને અપર્યાપ્ત હોય છે. એક આપણે બહુ ડિટેલમાં ચાર્ટ પણ જોયો હતો કે જે પાંચ પ્રકારના સ્થાવર જીવો છે એમાં જે વનસ્પતિ છે એના પાછા બે ભેદ છે, એક સાધારણ વનસ્પતિ ને એક પ્રત્યેક વનસ્પતિ. અને એ સાધારણ એની અંદર પાછા બે ભેદ છે, નિત્ય નિગોદ અને ઇતર નિગોદ. અને પ્રત્યેકમાં બે ભેદ છે, સપ્રતિષ્ઠિત પ્રત્યેક અને અપ્રતિષ્ઠિત પ્રત્યેક. બરાબર? આ જે વનસ્પતિનો આખો સેક્શન છે એમાં જે સાધારણ વનસ્પતિ છે એ બધા નિગોદના જીવો છે. બરાબર? આ બધી આપણી ચર્ચા થઈ ગઈ છે. હવે જો એનાથી આગળ આવીએ, એનાથી આગળ પછી આપણે જીવોને પાંચ ઇન્દ્રિયના માધ્યમથી આપણે એમને ક્લાસિફાય કર્યા કે કોઈ જીવ એકેન્દ્રિય હોય છે, કોઈક જીવ બે ઇન્દ્રિય હોય છે, કોઈક ત્રણ, કોઈક ચાર, કોઈક પાંચ. એ ઇન્દ્રિય કયા ઓર્ડરમાં છે? કે સ્પર્શ, રસ, ગંધ, ચક્ષુ અને કર્ણ. આ ઓર્ડરમાં જે ઇન્દ્રિયોનો વિકાસ થાય છે. એટલે કોઈ જીવ બે ઇન્દ્રિય હોય તો એને સ્પર્શ અને રસને ઇન્દ્રિય હોય છે, કોઈ ચાર ઇન્દ્રિય હોય તો સ્પર્શ, રસ, ગંધ અને ચક્ષુ એ ચાર ઇન્દ્રિયો એમને હોય છે. આ ઇન્દ્રિયોમાં પણ આપણે પછી ક્લાસિફિકેશન કર્યું ને કે બે પ્રકારની ઇન્દ્રિય છે. કઈ બે પ્રકારની છે? એક દ્રવ્ય ઇન્દ્રિય છે અને એક ભાવે ઇન્દ્રિય છે. એક દ્રવ્ય ઇન્દ્રિય છે, એક ભાવે ઇન્દ્રિય છે. જે દ્રવ્ય ઇન્દ્રિય છે એ તો આ જડ શરીર છે, ખ્યાલ આવ્યો કે નહીં? અને ભાવેન્દ્રિય છે એ જ્ઞાનની જાણવાની શક્તિ છે. એમાં પણ પછી આપણે આ જ્ઞાનની જાણવાની શક્તિનો ઉઘાડ કયા પ્રદેશોમાં છે, એનો આકાર કેવો છે, એ બધી ડિટેલમાં ચર્ચા આપણી થઈ ગઈ. હવે જો એનાથી આગળ વધીએ, એના પછી આપણે જીવોને જન્મના આધારે ક્લાસિફાય કર્યા. કેટલા પ્રકારના જન્મ કીધા આપણે? હા, જો પહેલા જન્મ કોને કહેવાય? કોઈ એક ગતિથી બીજી ગતિમાં જાય અને નવું શરીર ધારણ કરે એને જન્મ કહેવાય છે. બાકી તો જીવ અનાદિ અનંત છે. અને પૂતગલ જે છે, આ શરીર, એ શરીર તો બને છે અને છૂટું પડે છે, બને છે અને છૂટું પડે છે. તો એમાં કંઈ જન્મ મરણ બેવમાં નથી, ખ્યાલ આવે ને? બેવમાં ઇન્ડિવિજ્યુઅલી કાંઈ જન્મ મરણ છે જ નહીં, પણ બેવની સંયોગરૂપ અવસ્થાને જન્મ કહેવાય છે. તો એ જ્યારે કોઈ જીવ કોઈ નવી ગતિમાં આવે તો એનો જન્મ કહેવામાં આવે છે. તો એના ત્રણ પ્રકારના જન્મ આપણે જોયા હતા. એક ગર્ભજ જન્મ, પછી સમૂર્છન જન્મ અને ઉપપાદ જન્મ. ગર્ભજ, સમૂર્છન અને ઉપપાદ. આ ઉપપાદ એટલે શું છે? કે એવા અમુક લોકેશન છે, એવી અમુક જગ્યા છે કે જ્યાં દેવો અને નારકીઓના શરીર જસ્ટ આઉટ ઓફ બ્લુ સડનલી આમ અંતર મુહૂર્તમાં એ શરીર આખું બની જાય, ત્યાં જીવ આવે અને બસ એ જીવ ઊભો થઈને ચાલવા માંડે, એને ઉપપાદ જન્મ કહેવાય છે. તો ત્યાં દેવો, દેવ જ્યાં રહે છે ત્યાં એવી એક શૈયાઓ હોય છે, શૈયા એટલે બેડ જેવું. એ બેડની ઉપર જાણે કાંઈ નથી, હમણાં કાંઈ જ નથી, અને સડનલી અંતર મુહૂર્તમાં કોઈ એક શરીર આમ સૂતું છે, એની અંદર જીવ આવે છે અને ઊભા થઈને ચાલવા માંડે, એ જાતની ત્યાં રચના છે. અને નરકમાં કેવી રચના છે? કે આમ જે મધુમાખીનો એક મધપૂડો હોય ઉપર આમ લટકતો હોય ને, એવી રીતના એ બિલોમાં આમ ઉપર જાણે લટકતા હોય એ મધપૂડા, એની અંદર એ શરીરની રચના બને છે. અને એ આખા પોઈન્ટેડ એકદમ ધારદાર હોય, એટલે જેમ જેમ શરીર બનતું જાય, મોટું થતું જાય તો કપાતું જાય, એટલે એને એ જાતના દુઃખ સાથે ઉપરથી એ જ્યારે જન્મ એનું શરીર પૂરું બની જાય તો ત્યાંથી ઉપરથી નીચે પડે છે ધડામ દઈને, અને બસ એ દુઃખ ભોગવીને આગળ વધે છે, ખ્યાલ આવે ને? એ જાતના ઉપપાદ જન્મ છે. પછી બીજો સમૂર્છન જન્મ આપણે કેવો જોયો હતો? હા, કે કોઈ સ્ત્રી અને પુરુષના એલા સંયોગ વગર વાતાવરણમાં જ, સમજો ક્યાંકથી કોઈક જીવ આવે અને આ આકાશના પ્રદેશે અહીંયા આવીને આજુબાજુના પરમાણુઓને ગ્રહણ કરીને એનું શરીર બની જાય અને બસ એ બનીને જીવની ઉત્પત્તિ થઈ જાય, એને સમૂર્છન જન્મ કહેવાય છે. અને ત્રીજું ગર્ભજ જન્મ. ગર્ભજમાં પણ આપણે ત્રણ પ્રકાર જોયા, અંડજ, પોતજ અને જરાયુજ. પણ બેઝિકલી જ્યાં સ્ત્રી અને પુરુષના સંયોગથી જ્યાં એ જીવની જીવનું આગમન થાય છે અને શરીરની ઉત્પત્તિ થાય છે એને ગર્ભજ જન્મ કહેવાય છે. બરાબર, આ બધી ડિટેલમાં ચર્ચા આપણે થઈ ગઈ. હવે આગળ વધીએ. જો હવે આપણો જે ચાલતો વિષય છે એ છે કે જીવોને શરીરના આધારે બાયફર્કેટ કરવા, કે કયા જીવને કયા જાતના શરીરો જોવામાં આવે છે. તો પહેલા તો શરીર કેટલા જાતના હોય? શરીર પાંચ જાતના હોય છે. ઔદારિક શરીર, વૈકરિક શરીર, આહારક શરીર, તેજસ શરીર અને કારમાન શરીર. બરાબર, ઔદારિક શરીર સેનાથી બને છે? આહાર વર્ગણાથી. વૈકરિક શરીર આહાર વર્ગણા, વૈકરિક શરીર પણ આહાર વર્ગણાથી. પછી આહારક શરીર એ પણ આહાર વર્ગણાથી, પહેલાં ત્રણ શરીર આહાર વર્ગણાથી બને છે, પછી તેજસ શરીર તેજસ વર્ગણાથી, પછી વચમાં ભાષા વર્ગણ આવે છે જેનાથી શબ્દ બને છે, મનોવર્ગણ આવે છે જેનાથી દ્રવ્ય મન બને છે, અને છેલ્લું કારમાણ વર્ગણાથી કારમાણ શરીર બને છે. તો આ જે પાંચ પ્રકારના શરીર છે, હા, એ મનોવર્ગણા અને ભાષા વર્ગણા જે છે એનાથી કંઈક વસ્તુ બને તો છે, પણ એ આખું શરીર નથી, એટલે એને શરીર નામ મળતું નથી, એ તો એક અંગ છે, ખાલી શરીરનો એક ભાગ છે. હવે જો ઔદારિક, વૈકરિક અને આહારક, આ ત્રણેય શરીરો આહાર વર્ગણાથી બન્યા. હાજી, હા, ભાષામાં શરીર નથી પણ એક જાતના એ પૂતગલોની રચના છે. ઔદારિક, વૈકરિક અને આહારક આ ત્રણેય આહાર વર્ગણાથી બને છે, તો પહેલાથી બીજામાં અને બીજાથી ત્રીજામાં અસંખ્યાત ગણા અસંખ્યાત ગણા પરમાણુ વધારે હોય છે. એટલે પર સ્ક્વેર ફૂટ તમે લો તો પર સ્ક્વેર ફૂટ જેટલી જગ્યા હોય એમાં કેટલા પરમાણુ આવી શકે, હા, જે એનું સ્થૂળતા એમ કહીએ ને, તો પહેલા કરતાં બીજું વધારે સૂક્ષ્મ છે, બીજા કરતાં ત્રીજું વધારે સૂક્ષ્મ છે, તો જેટલું સૂક્ષ્મ સૂક્ષ્મ થતું જાય તો એટલા પરમાણુની સંખ્યા ત્યાં વધતી જાય છે. હા, પરમાણુની સંખ્યા વધે છે અને શરીરો સૂક્ષ્મ થતા જાય છે. સૂક્ષ્મ એટલે સાઈઝમાં નાનું નહીં, સૂક્ષ્મ એટલે એનું એક જાતનું એમ કહો ને રેઝોલ્યુશન નાનું થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? એમ સમજો એક કાચની બરણી હોય, એની અંદર આપણે માર્બલ્સ ભરીએ અને માર્બલ્સની બદલે હવે આપણે સાકરના ક્રિસ્ટલ્સ ભરીએ, તો સાકરના ક્રિસ્ટલ વધારે આવે ને અંદર, સાકરના દાણા વધારે આવે એટલે માર્બલ ઓછા આવે છે, કેમ કે માર્બલ મોટું છે તો વધારે વાઇડ સ્પેસીસ રહી જાય વચમાં. ખ્યાલ આવ્યો કે નહીં? તો ઔદારિક કરતા વૈકરિકમાં અસંખ્યાત ગણા પરમાણુ વધારે છે, વૈકરિક કરતા આહારકમાં અસંખ્યાત ગણા પરમાણુ વધારે છે. હવે આગળ આવીએ તો અનંત ગણા વધે છે, એટલે આહારકથી તેજસ શરીરમાં અનંત ગણા પરમાણુ વધારે છે અને તેજસથી કારમાણમાં અનંત ગણા પરમાણુ વધારે છે. બધા એક શરીરથી બીજું શરીર વધારે સૂક્ષ્મ 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 થતું જાય છે. આપણે એ પણ જોયું હતું કે આ જેટલી રચનાઓ બધી બનેલી છે ને, જેટલું પણ પૂતગલની રચના આપણને આંખેથી દેખાય છે, આ પર્વતો છે, નદીઓ છે, આ બધા જે મકાનો આદિ છે, વૃક્ષ આદિ છે, આ બધું આહાર વર્ગણાથી બનેલું છે. એટલે આ જેવું ઔદારિક શરીર છે ને, એ જાતનું એ આહાર વર્ગણાથી ત્યાં બનેલું છે. રૂપી જેને આપણે જોઈ શકીએ છીએ, આપણે જેને જોઈ શકીએ છીએ, બધા આહાર વર્ગણાથી બનેલા છે. જો એવા બી ઘણા રૂપી પદાર્થો છે જે આપણે જોઈ નથી શકતા, હા, પણ ત્યાં એ છે, ત્યાં પણ એ વસ્તુ ત્યાં હયાત છે, ખાલી આપણે જોઈ નથી શકતા કેમ કે આપણે આપણા જ્ઞાનનો એ વિષય બનતો નથી. જેવી રીતના ફોર એક્ઝામ્પલ આપણે સમજો કે આ પવનહંસનું મોટું ગ્રાઉન્ડ છે ને, ત્યાં આપણને શું લાગે કે ત્યાં કંઈ છે જ નહીં, હા, આવી રીતના ફક્ત ફ્લેટ ગ્રાઉન્ડ છે, એટલે આ બાજુની દિવાલ અને પછી સીધી ઓલી બાજુની દિવાલ, વચમાં કાંઈ નથી. આપણે સમજો કે ક્યાંક જઈએ કોઈ હિલ સ્ટેશન પર ને એવી રીતના, તો આપણને મોટો પર્વત દેખાય અથવા તો આજુબાજુ કંઈ ઝરણું આદિ દેખાય, પણ આપણને શું લાગે કે બસ ત્યાં ગ્રીનરી સિવાય બીજું કાંઈ નથી. પણ કાંઈ નથી નહીં, ત્યાં બીજા વ્યંતર આદિ દેવોના ભવનો હોઈ શકે, આખા મકાનો હોય જે આપણને દેખાતા નથી, અને એની અંદર એ વ્યંતર દેવો રહે છે. ખ્યાલ આવે છે કે નહીં? હા, તો એવી બધી રચનાઓ ત્યાં હોઈ શકે. આ વૃક્ષની ઉપર વ્યંતર દેવો રહે, કોઈ પર્વત ઉપર વ્યંતર દેવો રહે, કોઈ નદી ઉપર વ્યંતર દેવો રહે, આ વ્યંતર બધા આપણી આજુબાજુ જ રહે છે, તો એના ઘર બી તો હશે કે નહીં? હા, જેવી રીતના આપણું આખું જીવન છે, તો આપણા જીવનના સંયોગો છે, એવી રીતના એનું પણ તો જીવન છે ને, તો એમના પણ બધા સંયોગો હશે કે નહીં? આપણને દેખાતા નથી પણ એ બધા ત્યાં છે આજુબાજુ. ખ્યાલ આવ્યો ને? ચાલો આગળ વધીએ. સમૂર્છન પંચેન્દ્રિય, કયું પંચેન્દ્રિય? જો સમૂર્છન પંચેન્દ્રિય જીવ ફક્ત તિર્યંચ અને મનુષ્ય જોઈ શકે, દેવ અને નારકીમાં સમૂર્છન જીવો હોતા નથી. તો તિર્યંચ અને મનુષ્યના શરીર ઔદારિક શરીરથી બને છે, બરાબર ને? ચાલો આગળ વધીએ. હવે જો આપણે એ જોયું હતું કે આમાં જે આ ત્રણ શરીરો જે છે, ઔદારિક, વૈકરિક અને આહારક, એ ત્રણ શરીરનો સંયોગ જીવને સ્પેસિફિક ગતિમાં અથવા સ્પેસિફિક ભાવમાં જ થાય છે. જેવી રીતના હમણાં જ આપણે જોયું મનુષ્ય અને તિર્યંચને આ ઔદારિક શરીર હોય છે, દેવ અને નારકીને વૈકરિક શરીર હોય છે, અને આહારક શરીર તો ફક્ત ભાવલિંગી મુનિરાજોને જ હોય છે. પણ આ તેજસ અને કારમાન શરીર કેવા છે? કે જે બધા જ જીવોને હોય છે અને અનાદિકાળથી એ આ જીવને સંયોગમાં છે જ. એ જ ને એ જ પરમાણુ નથી, પણ એવા ને એવા પરમાણુ એ ત્યાં નિરંતર બંધાય છે અને જૂના છૂટા પડે છે, બરાબર? આપણી ચર્ચા થઈ ગઈ. જો આપણે હવે 36 સૂત્રથી આગળ જરા જોઈએ, જે આપણે આ ચાલતો વિષય છે. જરાક એક રિવિઝન લઈએ. આપણે 47 સુધી થઈ ગયું છે, પણ એક જરાક રિવિઝન આપણે લઈ લઈએ. જો 36માં શું કહે છે કે શરીરના નામ અને ભેદ, તો પાંચ પ્રકારના શરીર છે, ઔદારિક, વૈકરિક, આહારક, તેજસ અને કારમાં. આગળ જુઓ 37. પરમ પરમ સૂક્ષ્મમ, એટલે કે પહેલા કરતા એના પછીનું વધારે સૂક્ષ્મ છે, એના પછીનું વધારે સૂક્ષ્મ છે, એટલે ઔદારિક સૌથી સ્થૂળ છે અને કારમાણ સૌથી સૂક્ષ્મ છે. એના પછી જો પ્રદેશ હતો અસંખ્યેય ગુણમ પ્રાક તેજસત, એટલે પહેલાના જે શરીરો છે એમાં અસંખ્ય ગણા પ્રદેશો એટલે પરમાણુની સંખ્યા વધતી જાય છે. પછી નેક્સ્ટ અનંત ગુણે પરે, એટલે તેજસ અને કારમાણમાં અનંત ગણા વધે છે, બરાબર? આપણે જોઈ લીધું બધું હમણાં જ. આ તેજસ અને કારમાણ કેવા શરીર છે કે અપ્રતિઘાતે છે. જો એક પોઈન્ટ મેં કીધો, ચાલુ કર્યો, પણ પછી કહેવાનું રહી ગયું. આ જે બધું જે બન્યું છે એ બધું ઔદારિક એટલે આહાર વર્ગણાથી બનેલું છે, બરાબર? હવે તેજસ અને કારમાણ વર્ગણાઓ એ આહાર વર્ગણાથી ઘણી સૂક્ષ્મ છે. સૂક્ષ્મ છે એટલે આ કોઈ આવરણથી રોકાતી નથી. એને ગમે તેટલું કોઈ પણ વજ્રની દિવાલ આદિ આવી જાય કે કોઈ પર્વત આદિ આવી જાય તો પણ એની આરપારે તેજસ અને કારમાણ શરીર નીકળી શકે છે. આહાર વર્ગણાવાળા નથી જઈ શકતા. હા, હવે વૈકરિક આહાર વર્ગણામાં જે વૈકરિક શરીરવાળા છે એ જઈ શકે છે પાછું, કેમ કે વૈકરિક શરીર એ ઔદારિક શરીર કરતાં વધારે સૂક્ષ્મ છે, તો એ પર્વતોની આરપાર નીકળી શકે છે. આજે આપણે જે વાંચશું ને એમાં થોડુંક વધારે આપણને ડિટેલમાં આવશે, બહુ મજા આવશે. આજનો ટોપિક એકચ્યુઅલી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જો આગળ વધીએ, આનો અનાદિ સંબંધ છે. હા, અનાદિ સંબંધે 41 છે, અનાદિ સંબંધે છે 41. પછી જો 42, સર્વસ્ય, કે બધાને જ તેજસ અને કારમાન શરીરનો સંયોગ હોય છે, બધાને એટલે કે બધા સંસારી જીવોને. પછી જો આગળ 43, એક સાથે કેટલા શરીર હોઈ શકે? આપણે જોયું હતું કે મેક્સિમમ એક સાથે ચાર શરીરનો સંયોગ હોઈ શકે છે, કાં તો ઔદારિક એની સાથે આહારક અને તેજસ અને કારમાન એવી રીતના એ સંયોગ હોય છે, કાં તો ઔદારિક, વૈકરિક, તેજસ અને કારમાન જે જીવને વિક્રિયા વૃદ્ધિ છે એને એ ઔદારિક પ્રકારનું વિક્રિયા વૃદ્ધિવાળું શરીર અને તેજસ અને કારમાન એમ ચાર શરીર મેક્સિમમ હોઈ શકે છે. પછી જો 44, આપણે જોયું હતું કે આ તેજસ અને કારમાન શરીર કેવા છે કે નિરઉપભોગમ્યમ, એટલે જેનો ઉપભોગ કરી શકાતો નથી, એટલે કે જેને ઇન્દ્રિયના માધ્યમથી જાણી શકાતા નથી એવા છે. કયા? તેજસ અને કારમાન શરીર. જો ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતના સમજો આપણે અહીંયા મૃત્યુ પામી જઈએ તો અહીંયાથી જીવ જતો રહે છે, તો જીવ જતો રહે છે તો સાથે તેજસ અને કારમાન શરીરને લઈને જાય છે કે અહીંયા રહી જાય છે? સાથે લઈને જાય છે ને. તો જ્યારે જીવ જાય છે તો દેખાય છે તેજસ શરીર ગયું, કારમાન શરીર ગયું, એવું દેખાય છે? નથી દેખાતું ને. અચ્છા, તેજસ શરીર છે તો કંઈક તેજ હોવું જોઈએ ને, કંઈક આમ કંઈક પ્રકાશ અહીંથી જવો જોઈએ. હા, અચ્છા, આપણો ન જાય પણ કોઈ મહાન આત્મા હોય એને તો અંદર તેજ આમ વધ્યું હોવું જોઈએ કે નહીં? તો એને તો આમ જાણે, હા, ઓલું પિક્ચરમાં આવતું હતું ને જૂના જમાનામાં કે ઓલું એક દીવડાની એક વાટ હોય, હા, કોઈનું મૃત્યુ થવાનું હોય તો એ દીવાની એ જે એની લો છે, એની જ્યોત, એ બસ અહીંયાથી આમ નીકળીને આમ કરીને આમ વહી જાય. આપણને જૂના જમાનામાં પિક્ચરમાં એવું આવતું હતું, અથવા તો કોઈ જે હિરોઈન છે કે હિરોઈનની મમ્મી છે એ બહુ ભગવાનને પ્રાર્થના કરે છે કે આને આનું તબિયત સારી થઈ જાય એવું, તો ભગવાનના ઓલે પ્રતિમામાંથી એક દીવાની જ્યોત કંઈક નીકળે અને આના શરીરમાં આવીને ભળી જાય અને પછી આની તબિયત સારી થાય, તો એવું કંઈક તેજસ શરીરમાં એવું કંઈક પ્રકાશ નીકળતો હશે કે ના? જો તેજસ શરીર એ આ આંખેથી દેખાતું નથી, એટલે આંખેથી દેખાતું નથી તો એનો પ્રકાશ પણ દેખાય નહીં ને. હા, ખ્યાલ આવે છે કે નહીં? ચાલો આગળ. જો હવે આપણે જોયું હતું કે આ તેજસ શરીર જે છે, સોરી, જે ઔદારિક શરીર છે એ ઔદારિક શરીર ગર્ભ જ અને સંમૂર્છન એ બે પ્રકારના જન્મથી ઉત્પન્ન થઈ શકે. આપણે જે ત્રણ જન્મ જોયા ને, ગર્ભ જ, સંમૂર્છન અને ઉપપાદ, અને આ બાજુ આપણે જોયું કે મનુષ્ય અને તિર્યંશને ઔદારિક શરીર છે, દેવો અને નારકીઓને વૈકરિક શરીર છે. તો ઔદારિક શરીરમાં ઉપપાદ જન્મ થાય કે નહીં? ન થાય. કેમ કે ઉપપાદ જન્મ કોને છે? કે ફક્ત દેવો અને નારકીઓને જ છે, અને દેવો અને નારકીઓને વૈકરિક શરીર છે. ખ્યાલ આવે ને? એટલે જો ઉપપાદ જન્મ સાથે વૈકરિક શરીર અને ગર્ભજ અને સંમૂર્છન જન્મ સાથે ઔદારિક શરીર, બરાબર? જો આ કર્ણાનયોગમાં છે ને આવી પદ્ધતિ છે. તમે જ્યારે મોટા ગ્રંથ વાંચશો, સમજો ગોમટસાર અથવા ષટખંડાગમ, એ બધા ગ્રંથ વાંચો ને, તો એ બધા ગ્રંથમાં ડિટેલ્સ એ જાતની હોય કે કેવી રીતના હોય કે જીવોને વિભાજિત કરવાની પદ્ધતિ, બરાબર? આ તો આપણે બેઝિક, આ તત્વાર્થ સૂત્ર એટલે બધાનો પાયો છે, એ બધાનો એમ સમજો ને બેઝિક ગ્રંથ છે. આ આપણે તો એ સાધારણ વાત લઈએ છીએ. ત્યાં 20 પ્રકારની પ્રરૂપણા આવે છે. સાંભળ્યું હશે આ શબ્દ કદાચ, 20 અથવા 14 માર્ગણા કહેવાય અથવા 20 પ્રરૂપણા કહેવાય, કે જીવોને ગુણસ્થાનથી વિભાજિત કરવામાં આવે છે અથવા જીવોને માર્ગણા સ્થાનથી વિભાજિત કરવામાં આવે છે. જીવોને સમ્યક દર્શન કે ભવ્ય અભવ્ય કે એમનું સંજ્ઞી છે કે અસંજ્ઞી છે, આ બધા પેરામીટર્સથી અનંત જીવોને વિભાજિત કરવાની પદ્ધતિ, એને કહેવાય પ્રરૂપણા, બરાબર? હવે ત્યાં વધારે ડિટેલ શું આવશે કે જે સમ્યક તો પ્રરૂપણાવાળા છે, તો ચાર ગતિમાં કોને સમ્યક તો હોઈ શકે, આ 14 ગુણસ્થાનમાં કોને હોઈ શકે? એટલે એ જે એક માર્ગણા જે છે, એ એક માર્ગણા બાકી બધી માર્ગણામાં અપ્લાય કરવું. ખ્યાલ આવે છે ને? જો માર્ગણાઓ કઈ છે? ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, દર્શન, સંયમ, લેશ્યા, ભવ્ય, સમ્યક્ત્વ, સંગની ને આહાર, આ 14 માર્ગણાઓ છે. હવે જેવી રીતના આપણે ગતિ જોયું, તો ચાર ગતિઓ છે, એ ચાર ગતિઓને બાકીની 13 માર્ગણાઓમાં અપ્લાય કરો. કે ચાર ગતિ છે તો ગતિ, પછી ઇન્દ્રિય, કાય, તો 5 ઇન્દ્રિયમાં કોને કઈ ગતિ હોય, પછી કાયા એટલે એમાં કોને કઈ કાયા હોય, અથવા પછી યોગ, તો આ ચાર ગતિમાં કોને કયો યોગ હોય, એવી રીતના એક એક વસ્તુને એક એકમાં અપ્લાય કરવાનું, એ બધું ડિટેલ્સ આ મોટા શાસ્ત્રોમાં આપણને આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? આપણે તો જો અહીંયા એટલું ડિટેલમાં અપ્લાય નથી કરતા, આપણે તો બહુ બેઝિક જોઈએ છે કે ત્રણ પ્રકારના જન્મ અને આ બાજુ શરીર, તો ઔદારિક અને વૈકરિક શરીર બે જ શરીર જોવાના છે, તો એમાં કોને કયું જન્મ અને કોને એટલે કયા શરીરને કયો જન્મ? તો ઔદારિક શરીરને ગર્ભજ અને સંમૂર્છન એ બે જન્મ, અને વૈકરિક શરીરને ઉપપાદ. આ ખ્યાલ આવે છે કે નહીં? આટલો બે વસ્તુને કોરિલેટ કરવાની એક પદ્ધતિ છે. જો 46 ઉપપાદમાં વૈકરિક શરીર હોય છે, અને 47 આ વૈકરિક શરીર બીજી કોઈ પદ્ધતિથી ઉપલબ્ધ થઈ શકે કે નહીં? તો જો છેલ્લે આપણે આ પોઈન્ટ જોયો હતો કે વૈકરિક શરીર લબ્ધિ નિમિત્તક પણ ઉત્પન્ન થાય છે. લબ્ધિક નિમિત્તક એટલે કે કોઈ જીવે કોઈક લબ્ધિ પ્રગટ કરી હોય, એ લબ્ધિ પ્રગટ થવાથી પણ વૈકરિક શરીર ઉત્પન્ન થાય છે. જેવી રીતના ફોર એક્ઝામ્પલ કે આપણે વિષ્ણુકુમાર મુનિરાજની સ્ટોરી સાંભળી છે ને બધાએ, વિષ્ણુકુમાર મુનિરાજને કઈ લબ્ધિ પ્રગટ હતી? એમને વિક્રિયા રુદ્ધિ પ્રગટ થઈ હતી. પહેલા તો વિષ્ણુકુમાર મુનિરાજની સ્ટોરી બધાને ખ્યાલ છે કે નહીં? કોણે નથી સાંભળી? કોઈ છે એવું જેણે ન સાંભળી હોય? ચલો સરસ. રક્ષાબંધનની સ્ટોરી બધાને ખ્યાલ છે ને? તો વિષ્ણુકુમાર મુનિરાજને વિક્રિયા રુદ્ધિ પ્રગટ થઈ હતી, એટલે એમણે આમ એકવાર હાથ કર્યો જોવા માટે, ટેસ્ટ કરવા માટે કે મારો હાથ ક્યાં સુધી લંબાય છે. તો ક્યાં સુધી લંબાયો? કે મેરુ પર્વત સુધી પહોંચી ગયો. આમ જે આપણે કાર્ટૂન પિક્ચરમાં જોઈએ ને કે આમ હાથ લાંબો 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 થતો જાય, એને કહેવાય વિક્રિયા રુદ્ધિ. તો એ વિક્રિયા રુદ્ધિ એ કોઈ લબ્ધિથી પ્રગટ થાય છે. લબ્ધિ એટલે કે કોઈ જેવી રીતના કોઈ ભાવલિંગી મુનિરાજ હોય એમની જે સાધનાની વિશુદ્ધિમાં આવી વૃદ્ધિઓ એમને પ્રગટ થાય છે. આટલો ખ્યાલ આવે છે કે નહીં? હવે જેવી રીતના ભરત ચક્રવર્તી છે, તો ભરત ચક્રવર્તીને પણ વિક્રિયા રુદ્ધિ પ્રગટ છે. હા, આજે બધા દેવો હોય છે ને, એ બધા જ દેવોને, બધા જ દેવોને બાય ડેફિનેશન એમની શરીરની જેવી વ્યવસ્થા છે કે વૈકરીક શરીર છે, તો એ વિક્રિયા રુદ્ધિથી એ વિક્રિયા કરી શકે છે. વિક્રિયા એટલે પોતાના શરીરનો આકાર ચેન્જ કરવાની શક્તિ હોવી. ખ્યાલ આવ્યો કે નહીં? હા, આપણી પાસે એવી શક્તિ નથી. આપણી પાસે એવી શક્તિ હોય તો આ બેલી બધાની અંદર વહી જાય. હા, કોઈને એક્સરસાઇઝ કે કંઈ કરવું જ ન પડે, કેમકે વિક્રિયા રુદ્ધિથી પોતાનું શરીર જેવું જોઈએ એવું દેખાવ કરી શકાય. પણ ત્યાં દેવો અને નારકીઓને એવી રુદ્ધિ હોય છે કે જેવી રીતના દેવોને, એમ આપણે સાંભળીએ ને કે દેવો વિમાનમાં અહીંયાથી ત્યાં ગયા, તો ત્યાં વિમાન એટલે કોઈ એવી કોઈ પૃથ્વીની રચના નથી, વિમાન એટલે કોઈ દેવ જ એવું વિમાન બની જાય. ખ્યાલ આવે છે ને? તો એ દેવ એવો વિમાનનો આકાર લઈ લે છે. અથવા એરાવત હાથી છે, તો એ દેવ જ એરાવત હાથીનો આકાર લઈ લે છે. એક જ દેવ એવો આકાર લઈ લે છે, એને વિક્રિયા રુદ્ધિ કહેવામાં આવે છે. ખ્યાલ આવે ને? હા, તો જો આ વિક્રિયા રુદ્ધિ કેવી રીતના પ્રગટ થઈ? કે લબ્ધિથી પ્રગટ થાય છે. લબ્ધિ એટલે કે કોઈ જાતની રુદ્ધિ છે, એનાથી એ પ્રગટ થાય છે. જો આપણે આ 47 સુધી લાસ્ટ ટાઈમ જોયું હતું, હવે આગળ વધીએ. આજનો વિષય થોડો જે આગળ વધારીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નેક્સ્ટ સૂત્ર. આપણે જે ટોપિક શું ચાલે છે કે જીવોને ક્યાં ક્યાં જોઈ આપણે ફાઇન્ડ કરી શકીએ છે, એટલે વર્તમાનમાં આપણે જીવોને 5 શરીરના આધારે વિભાજિત કરી શકીએ. તો એમાં કયા શરીરમાં, સમજો કે આ રુદ્ધિધારી જીવો ક્યાં ક્યાં જોવા મળે છે? ખ્યાલ આવે ને? એ પ્રશ્ન આપણને ઊભા થાય, તો રુદ્ધિધારી જીવો ક્યાં જોવા મળે? તો જે ઔદારિક શરીરમાં મનુષ્ય ગતિમાં જ જોવા મળે, તિર્યંશને આવી રુદ્ધિ હોતી નથી. અને વૈકરિક શરીરમાં પણ જે નારકી છે ને, એને પણ આવી વિક્રિયા રુદ્ધિ છે. બોલો, નારકીના જીવો પણ, એને ત્યાં એમ આપણે સાંભળીએ ને કે એકબીજા સાથે લડાઈ કરે છે, તલવારથી એકબીજાને કાપા કાપી કરીને ટુકડા ટુકડા કરી નાખે, તો ત્યાં તલવાર કોણ આપવા ગયું? એની ધાર કોણ કાઢી આપતું હશે? હા, તો એવું ત્યાં કાંઈ છે જ નહીં. આ હાથને જ તલવારના ફોર્મમાં એ કન્વર્ટ કરી નાખે છે, એવો આકાર થઈ જાય છે. અને એનાથી જ એ લોકો લડાઈ કરતા હોય છે. ખ્યાલ આવ્યો કે નહીં? આજે શરીરના ટુકડા કરી નાખે તો ત્યાં મૃત્યુ ન થઈ જાય? નથી થતું. એને જ વિક્રિયા રુદ્ધિ કહેવાય, કે જે છૂટું પડ્યું ને પાછું જોડાઈ જાય છે. હા, મર્ક્યુરીની જેમ પાછું જોડાઈ જાય, પાછો જેવો હતો એવો બની જાય જીવ. જ્યાં સુધી આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી ત્યાં મૃત્યુ થતું જ નથી. ચાલો, આ તો થઈ આપણે ઔદારિક અને વૈકરિક શરીરની વાત. હવે જો આગળ 48 સૂત્ર. વૈકરિક સિવાય બીજા કોઈ શરીરને લબ્ધિનું નિમિત્ત છે કે નહીં? જો આપણે જોયું કે એક તો ઔદારિક શરીરમાં ભરત ચક્રવર્તી આદિને આવી વિક્રિયા રુદ્ધિ હોઈ શકે છે, વૈકરિક શરીરમાં દેવોને નારકીઓને તો હોય જ છે, આહારક શરીર જે છે તો આહારક શરીરમાં એ જે મુનિરાજ છે, ભાવલિંગી મુનિરાજ, એને પણ એવું આહારક શરીરનું, એ જે આહારક શરીર બનીને પૂતળું નીકળીને જાય છે, એ પણ એક પ્રકારની વૃદ્ધિ છે. એ રુદ્ધિની વાત આપણે હજી આગળ કરશું 49 સૂત્રમાં. અહીંયા વાત લીધી તેજસ શરીરની. અને કારમાણ શરીરમાં આવી રુદ્ધિ પ્રગટ થાય કે નહીં? કારમાણ શરીરમાં આવી રુદ્ધિ પ્રગટ થાય કે નહીં? જો કારમાણ શરીર તો જ્યાં જ્યાં આત્મા છે ત્યાં કારમાણ શરીર રહે છે, એમાં એના સિવાય વિશેષ કોઈ રુદ્ધિઓ હોતી નથી. જેટલો જેટલો આત્માના એક આત્માનો પ્રદેશ છે ને આકાશમાં, એટલા એટલા પ્રદેશમાં એક ક્ષેત્રાવગા એ કારમાણ શરીર જોવામાં આવે છે. તો જો આપણે 48 સૂત્ર જોઈએ. તેજસમ અપી તેજસમ અપી, તેજસ અમ અપી, અપી એટલે તેજસમાં પણ, ખ્યાલ આવ્યો ને, તેજસ શરીર પણ લબ્ધિ નિમિત્ત છે. ઉપર વૈકરિક અને ઔદારિકની વાત કરીને આવ્યા એટલે તેજસ શરીરમાં પણ કહે છે. હવે તેજસ શરીરમાં કઈ રુદ્ધિ પ્રગટ થાય છે? તો જો આપણે વાંચીએ અહીંયા ટીકા, તેજસ શરીરના બે ભેદ છે. આ કદાચ કોઈ ક્યારેય સાંભળ્યું નહીં હોય, કંઈક નવીન વસ્તુ છે. તેજસ શરીરના બે ભેદ છે, એક છે અનિસરણ અને નિસરણ. અનિસરણ સર્વ સંસારી જીવને દેહની પ્રાપ્તિનું કારણ છે, સોરી દેહની દીપ્તિનું કારણ છે, તે લબ્ધિ પ્રત્યય નથી, તેનું સ્વરૂપ સૂત્ર 36ની ટીકામાં આવી ગયું છે. જે આપણે સૂત્ર 36માં પાંચ પ્રકારના શરીરના નામ અને પરિભાષા આપણે જોઈ, તો એમાં તેજસ શરીર જે કીધું, તો તેજસ શરીરની ત્યાં પરિભાષા શું આપી કે જે ઔદારિક શરીર અને વૈકરિક શરીરમાં કાંતિ ઉત્પન્ન કરે છે એને તેજસ શરીર કહેવાય છે. જો એના શબ્દ અહીંયાથી વાંચું છું, જેના કારણે શરીરમાં તેજ રહે તેને તેજસ શરીર કહે છે. એટલે સાધારણ શબ્દમાં આપણે સમજીએ તો આપણે અહીંયા સૂતા હોય અને બાજુમાં એક ડેડ બોડી પડ્યું હોય, તો એ ડેડ બોડી કેવું પેલ દેખાય છે. એનામાં આપણે કહીએ ને કે બસ હવે એનામાં કાંતિ નથી, એક ચેતન નથી એનામાં. અને જે બાજુમાં જે જીવિત વ્યક્તિ છે તો એને કંઈક પ્રકારનું તેજ છે, એક પ્રકારની કાંતિ છે એના શરીરમાં. આપણે એમ કહીએ ને ગરમી છે, ઓલું ઠંડુ પડી જાય છે. તો આ જે પ્રકારો જોવામાં આવે છે એમાં તેજસ શરીર નિમિત્ત કારણ છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ કયું તેજસ શરીર છે કે આ અનિસરણવાળું. આ અનિસરણવાળું જે તેજસ શરીર છે એનાથી આવી કાંતિ ઉત્પન્ન થાય છે. તો આ કઈ લબ્ધિથી પ્રગટ થયું નથી, આ તો સાધારણ તેજસ શરીરનો સ્વભાવ જ આવો છે. ખ્યાલ આવ્યો કે નહીં? લબ્ધિવાળું તો હવે નીચે કહેશે જે નિસરણ છે તે, પણ એની પહેલા આજે બેઝ, પહેલા બેઝ ડેફિનેશન બનાવી લીધી. બરાબર, આટલું ખ્યાલ આવ્યો. હવે જો સેકન્ડ પોઈન્ટ, બધા સંસારી જીવોને અનિસરણ તો છે જ, અને અનાદિકાળથી જે તેજસ શરીર આપણી સાથે છે ને એ આ અનિસરણ વાળું છે. બરાબર, આ નિસરણ વાળું કઈ બધાને પ્રગટ થતું નથી, એ તો અમુક સ્પેશિયલ વૃદ્ધિધારી જીવને જ પ્રગટ થાય છે. જો વાંચીએ, નિસરણ તેજસ શરીર, તેજસ શુભ અને અશુભ એમ બે પ્રકારનું છે. તપશ્ચરણના ધારક મુનિને કોઈક ક્ષેત્રમાં રોગ દુષ્કાળ આદિ વગેરે લોકોને દુખી દેખીને જો અત્યંત કરુણા ઉપજી આવે તો તેમના જમણા ખભામાંથી એક તેજસ પિંડ નીકળીને 12 યોજન સુધીના જીવોનું દુઃખ મટાડી મૂળ શરીરમાં પ્રવેશ કરે છે, તેને નિસરણ શુભ તેજસ શરીર કહેવાય છે. આ નિસરણ જે તેજસ શરીર કીધું ને, એના પણ બે પ્રકાર, એક નિસરણ શુભ તેજસ શરીર, એક નિસરણ અશુભ તેજસ શરીર. આ શુભ તેજસ શરીર કેવું છે કે જે કોઈ આ રુદ્ધિધારી મુનિરાજ છે એમના જમણા ખભામાંથી નીકળે છે. જો એક આપણે સ્ટોરી આવે છે જ્યાં સપ્તઋષિની એક સ્ટોરી આવે છે, એક સાત પ્રકારના, સાત જુદા જુદા મુનિરાજ હતા. એટલે આ સ્ટોરી ક્યારની છે કે જે પદ્મપુરાણ છે ને, એ પદ્મપુરાણમાં રામ લક્ષ્મણ આદિનું યુદ્ધ બધું પતી ગયું, એ લોકો પાછા આવી ગયા અયોધ્યા. એના પછી લક્ષ્મણે ત્રણ ખંડને સાધી લીધા, ત્યારની આ વાત છે. એના પછી એક વખત જે શત્રુઘ્ન એમનો સૌથી નાનો ભાઈ હતો, એને મથુરા પ્રત્યે એને ખૂબ જૂના જમાન, એટલે એના પૂર્વભવોનું એને લેણા દેણી છે. એ પૂર્વભવની સ્ટોરીમાં આપણે નહીં જઈએ, પણ એ જીવને અને મથુરા શહેરને જૂના પૂર્વ ઋણાનુબંધ છે. એટલે એને કોઈ રાજ્ય નહીં, પણ એને મથુરા રાજ્ય એને જોઈતું હતું. કોને? શત્રુઘ્નને. હવે એ ત્યાં એ રાજ્યમાં ઓલરેડી એક રાજા રાજ્ય કરતા જ હતા, અને એ રાજા ખરેખર તો શત્રુઘ્ન કરતા વધારે સ્ટ્રોંગર હતા. એટલે શત્રુઘ્ન એમને પોતાની સ્વતંત્રતાથી જીતી શકે એવો નહીં હતો, અને રામ લક્ષ્મણનો સહારો લઈને જીતે એ પણ વ્યાજબી નથી. કેમ કે રામ લક્ષ્મણ તો હવે ત્રણ ખંડના ધણી છે, એટલે ત્રણે ખંડના રાજા છે, એટલે ખરેખર આ રાજાના પણ એ રાજા છે અને આના પણ એ ભાઈ છે, એટલે એકને ફેવરેટિઝમ ન કરી શકે, એટલે એમ એની સહાયતાથી જીતી ન શકે. એટલે શત્રુઘ્નએ શું કર્યું, થોડી ચીટિંગ કરી. એક વખત એ રાજા અને એની રાણી બે શહેરની બહાર વન ક્રીડા માટે ગયા હતા, તો ત્યારે એ શત્રુઘ્નએ છળ કપટથી રાજમહેલમાં પ્રવેશ કરીને એ રાજ્યને પોતાનો કંટ્રોલમાં લઈ લીધું. હવે આ મથુરાના રાજ્યને આખો જે પ્રસંગ બન્યો, એ પ્રસંગમાં જે એટલે એવું સ્ટોરીમાં આવે છે કે એ જે રાજા હતા એની પાસે એક શૂલરત્ન હતું, એ શૂલરત્ન જ્યાં સુધી છે ત્યાં સુધી કોઈ એને હરાવી શકે નહીં. તો આ જ્યારે વન વિહાર કરવા ગયા હતા તો શૂલરત્ન રાજમહેલમાં હતું, એમ કરીને આણે અંદર એન્ટર થઈ ગયા અને એ શત્રુઘ્નએ રાજ્ય જીતી લીધું. હવે એનાથી આ જે રાજા હતા એમને ખૂબ વૈરાગ્ય થયો અને એમણે દીક્ષા લઈ લીધી. દીક્ષા લીધી પછી ખૂબ ઘોર તપ કર્યું અને શરીર એમનું સાવ એવું થઈ ગયું. હવે એમની એવી અવસ્થા જોઈને એ રાજાના પૂર્વ ભવના એક મિત્ર હતા જે હવે ધર્ણેન્દ્ર બની ગયા હતા. વ્યંતરમાં એક જે ભવનવાસીમાં એક ધર્ણેન્દ્ર કરીને રાજા હોય છે વ્યંતરમાં. હવે હું કન્ફ્યુઝ થઈ ગયો, મારા ખ્યાલથી તો ભવનવાસી છે પણ હું કન્ફર્મ કરીને કહીશ કે આ ધર્ણેન્દ્ર છે એક એક પ્રકારના ઇન્દ્ર છે, વ્યંતરના કે ભવનવાસીના ખ્યાલ નથી હમણાં. તો એ ઇન્દ્રએ આખા મથુરા રાજ્ય પર ઉપસર્ગ કર્યો, કેમકે મારા મિત્રને આ રાજાએ છળ કપટથી આવી રીતના રાજ્ય લઈ લીધું તો હું બી એને શાંતિથી જીવવા નહીં દઉં. એટલે આખા મથુરા રાજ્યમાં મરીનો રોગ ફેલાઈ ગયો. મરી એટલે સમ કાઇન્ડ ઓફ પ્લેગ જેવું, હા અમુક આમ ફોડકી ફોડકી જેવું થાય એના જેવું. તો આખા રાજ્યમાં બધે મરીનો રોગ ફેલાઈ ગયો અને આ રોગથી દૂર કરવા માટે એ શત્રુઘ્ન આદિ કોઈ સમર્થ નહોતા, રામ લક્ષ્મણ બી સમર્થ નહીં, શું કરે, કેમકે કોઈ દેવે આવી રીતને ઉપસર્ગ કર્યો તો કોઈ આવી રીતના કંઈ કરી શકે નહીં. તો એમણે એક અવધિજ્ઞાની મુનિરાજને એનો ઉપાય પૂછ્યો કે આ રોગ કેવી રીતના દૂર થાય. તો ત્યારે અવધિજ્ઞાની મુનિરાજે કહ્યું કે તમે ચિંતા ના કરો, આટલા અમુક દિવસ પછી આ સાત પ્રકારના મુનિરાજો આ મથુરામાં આવશે અને એમના આગમનથી જ આ રોગ દૂર થશે. એવી આખી સ્ટોરી આવે છે પદ્મપુરાણમાં, તમે વાંચજો. તો આજે મહાઅર્ગમાં બી આપણે બોલીએ છેલ્લે, હા, કે એનું નામ શ્રીમનુ સુરમનુ એવી રીતના સાત નામ છે, હું ભૂલી ગયો હવે, પણ આખા એ આખા સરસ મજાના એ નામ છે બધા. તો આ જે સપ્તઋષિ જે છે એ સપ્તઋષિના આવવાથી જ એ મરીનો રોગ દૂર થયો. હવે એમાં બે સ્ટોરી આવે છે. એક સ્ટોરીમાં તો એમ છે કે એ મુનિરાજોને એક ઓલી જે 63 રુદ્ધિ હોય ને એમાંથી એક એવી રુદ્ધિ છે કે એમના શરીરને લાગીને જે પવન વાય તો એ પવનથી જ આ બધા રોગો દૂર થઈ જાય. તો એક સ્ટોરી એવી આવે છે કે એમના એ પવનથી આખા મરીનો રોગ દૂર થયો. અને બીજી સ્ટોરી આ છે કે એમના જે આ શરીરમાંથી આવી રીતના એ પૂતળું નીકળ્યું, 12 યોજન જઈને આખા મથુરામાં એ રોગ દૂર થયો. ખ્યાલ આવે છે ને? તો આવી રીતના આજે શુભ નિસરણ શરીર જે છે, નિસરણ શુભ તેજસ શરીર, એનું કાર્ય શું છે કે એનું કાર્ય એસ સચ કંઈ જ નથી, પણ જ્યારે આવી રીતના કોઈ ભાવલિંગી સંત હોય એમને કંઈક અત્યંત કરુણા આવે તો આવી રીતના કોઈક પ્રકારના રોગ અથવા દુકાળ અથવા ફેમિન કે કંઈ થયું હોય તો એ બધાને દૂર કરવા માટે એ શરીર બહાર નીકળે છે. ખરેખર એ મુનિરાજની વિકલ્પથી પણ નથી નીકળતું, એ તો એમને એ જાતના કરુણાભાવ થાય છે તો એનું શરીર નીકળે છે. અંતરમુહૂર્તમાં જે 12 યોજન સુધી ફરીને પાછું એ મૂળ શરીરમાં આવીને દાખલ થઈ જાય છે. અને એ જુદું, એ આહારક શરીર, એની આપણે વાત કરશું. હા, એટલે આ કોઈ શંકા સમાધાન માટે કે એવી રીતના ભગવાનના દર્શન કરવા માટે નથી નીકળતો, આ તો તેજસ શરીર છે. ઓલું આહારક શરીર છે, જે આહારક શરીર જે જાય છે અને શંકા સમાધાન કરીને આવે છે એ વસ્તુ જુદી છે. તો આ જે તેજસ શરીર જે છે, તો એ તેજસ શરીર પાછું જ્યારે આવીને મુનિરાજના મૂળ શરીરમાં દાખલ થઈ જાય તો એ મુનિરાજ ભસ્મ નથી થતા. અશુભ શરીર જ્યારે આવીને દાખલ થાય છે તો મુનિરાજ પણ એમાં ભસ્મ થઈને એમનું મૃત્યુ થાય છે. એની વાત કરશું આપણે બે મિનિટમાં. આ શુભ શરીર કેવું છે કે બસ એમના વિકલ્પ આવી રીતના પૂરતી થઈ એ આવીને ભળી ગયું. એક જાતનો શુભરાગ હતો એ પૂરો થયો. મુનિરાજ પાછા સાતમા ગુણસ્થાનમાં આગળ લીન થઈ જાય છે. એ જાતનો શુભ નિસરણ શુભ તેજસ શરીર છે. બરાબર, હવે જો આગળ વધીએ. અને કોઈ ક્ષેત્રે મુનિ અત્યંત ક્રોધિત થાય તો રુદ્ધિના પ્રભાવથી તેમના ડાબા ખભામાંથી સિંધૂર સમાન રાતા અગ્નિરૂપ એક શરીર નીકળીને 12 યોજન સુધીના બધા જીવોના શરીરને તથા બીજા પૂતગલોને બાળી ભસ્મ કરી મૂળ શરીરમાં પ્રવેશ કરીને તે મુનિને પણ દગ્ધ કરે છે. ખ્યાલ આવે ને? તે મુનિ નરકને પ્રાપ્ત થાય છે. તેને નિસરણ અશુભ તેજસ શરીર કહેવાય છે. એને શું કહેવાય છે? હા, એવું ઘણા જો અલગ અલગ સ્ટોરીઝ આવે છે. હા, જો હવે એ પણ વાત કરીએ. જો એક બીજી સ્ટોરી છે દ્વિપાયન મુનિરાજની, આ તો બધાને લગભગ ખબર છે. 12 વર્ષ પછી જ્યારે દ્વિપાયન મુનિરાજ પાછા આવ્યા, મુનિરાજ છે એટલે ભાવલિંગી સંત છે, 6ઠા 7માં ગુણસ્થાનમાં ઝૂલનારા છે, એમને વિકલ્પ આવ્યો કે લાવ જોઉં તો ખરા દ્વારકાની શું પરિસ્થિતિ છે. તો એ બાજુ વિહાર કરીને આવ્યા. અને આપણને સ્ટોરી તો ખ્યાલ છે, ઓલા યાદવ કુમારોએ આમ તો પાણી પીવા માટે ઓલું ભર્યું અને પીધું, પણ એ બધી દારૂ ત્યાં જ જમા થઈ ગઈ હતી તો એમને મદ ચડી ગયો અને એમાં એમણે દ્વિપાયન મુનિરાજનું અપમાન કર્યું. હવે જો એમાં પણ બે સ્ટોરી આવે છે કે એ અપમાનથી દ્વિપાયન મુનિરાજ ક્રોધિત થયા, એમના ડાબા ખભામાંથી આવી રીતના અશુભ તેજસ શરીર નીકળ્યું અને એ આખી દ્વારકાને ભસ્મીભૂત કરીને એમને મૂળ શરીરમાં દાખલ થઈને પોતે પણ ભસ્મીભૂત થઈને એમનું મૃત્યુ થયું. હવે અહીંયા કહે છે કે આવી રીતના જેમને અશુભ શરીર નીકળ્યું હોય એ નિયમથી નરકમાં જાય છે. હવે દ્વિપાયન મુનિરાજ નરકમાં તો નથી ગયા, ખ્યાલ આવે ને? પણ આવી એક કથા તો આવે છે. આજે બીજી કથા શું આવે છે? હા, બીજી સ્ટોરી પ્રમાણે. જો બીજી સ્ટોરી શું કહે છે કે એ જે યાદવ કુમારો દ્વારા દ્વિપાયન મુનિરાજનું જ્યારે અપમાન થયું તો ત્યારે જે પણ આદિ થયું તો એ દ્વિપાયન મુનિરાજનું મૃત્યુ ત્યાં ને ત્યાં જ થઈ ગયું અને ત્યાંથી એક અગ્નિકુમાર જાતિના દેવ બન્યા, જે ભવનવાસીના દેવ છે. ભવનવાસીમાં એક અગ્નિકુમાર જાતિના દેવ છે. તો એ અગ્નિકુમાર દેવ બન્યા અને ત્યાં પૂર્વભવના અત્યંત ક્રોધને કારણે એ દેવે આવીને આખી દ્વારકા નગરીને બાળી નાખી. અને પછી એ પણ સ્ટોરી આવે છે ને કે આકાશવાણી થઈ કે બીજું કોઈ નહીં બચે, તમે ખાલી 2 જણ બચશો, તો તમે નીકળી જાઓ. તો એ આ બીજી સ્ટોરી છે. તો 2 જાતની કથાઓ આવે છે. તો આપણે તો અહીંયા મૂળ સિદ્ધાંત સમજીએ કે આ જે બીજી જાતનું જે શરીર છે, જો ઓલું રાઈટ ખભામાંથી નીકળ્યું હતું અને એ શુભ શરીર હતું, તો એ શુભ શરીર છે તો એ અહીંયા હા કલર કીધો નથી પણ એ શ્વેતવર્ણનું હોય છે. આ કેવું છે કે સિંદૂર જેવા રાતા કલરનું શરીર છે. આ લેફ્ટ ખભામાંથી નીકળે છે અને બધું બાળીને પાછું આવી જાય છે. આજે જો આ કીધું નથી પણ બીજે વાત આવે છે કે આ જે શરીર નીકળે છે ને તો એક હાથનું જ હોય છે. આખું ફૂલ શરીર જેટલી સાઈઝ નથી, એક નાનકડું એક હાથ જેટલું શરીર છે. હવે આ શરીર જ્યારે આવી રીતના 12 યોજન સુધી ગમન કરે છે, 12 યોજન કીધું ને અહીંયા, 12 યોજન એટલે તો કેટલું મોટું થાય. આ અયોધ્યા નગરી જે છે આપણી એ 8x12 યોજનની છે અને એ 12 યોજનમાં આખી પૃથ્વી સમાઈ જાય છે. અત્યારની જે વર્તમાન પૃથ્વી જે ગણાય ને એ, એટલે સમજો કેટલું દૂર સુધી જઈ શકે અને જઈને પાછું અંતર્મુહૂર્તમાં પાછું બી આવી જાય છે. તો આ જે મૂળ શરીરમાંથી આ બીજું શરીર નીકળ્યું, તો એ બીજું શરીર ચેતનમય છે કે અચેતનમય છે, ખાલી પૂતગલ જ છે કે શું છે? ત્યાં જીવ ક્યાં છે? અહીંયા છે કે ત્યાં છે કે 2 જગ્યાએ છે, કેવી રીતના છે? જો આત્મા તો એક અખંડ પદાર્થ છે, જેવી રીતના આ એક શરીર એમનું ઔદારિક શરીર અહીંયા છે અને એટલું તેજસ શરીર નીકળીને ત્યાં ગયું, તો બે શરીર જુદા થઈ ગયા ને, તો ત્યાં આત્માના કઈ બે ટુકડા થતા નથી. જો ઘણા લોકો આર્ગ્યુ કરે, આપણે ઓલે લિઝર્ડ હોય ને વોલ પર, હા, એની પૂંછડી તૂટી જાય તો એ પૂંછડી પણ ફડફડે છે અને મૂળ શરીર પણ છે, તો ત્યાં બે શરીર થઈ ગયા, તો આત્મા પણ બે થઈ ગયા હોવા જોઈએ ને. હા, આત્માના ટુકડા થઈને બે જુદા થઈ જાય. તો જો આત્માના એવી રીતના ટુકડા ક્યારે થતા નથી. આત્મા એક અખંડ એન્ટિટી છે જેને કોઈ હિસાબે બે ટુકડામાં કન્વર્ટ, એને તોડી શકાતી નથી. તો એના જે પ્રદેશો છે બધે લંબાય છે, એટલે મૂળ શરીરમાં પણ આત્માના પ્રદેશો છે અને ઓલા શરીરમાં પણ છે અને વચ્ચે પણ છે બધે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, એવી રીતના બધે આત્માના પ્રદેશો હોય છે. આજે આત્માના પ્રદેશો વચ્ચે હોય તો આપણને ખબર પડે કે નહીં? હા, અરે હમણાં પણ અહીંયા છે ને કેવડી સમુદ્ઘાત થતો હશે અને અહીંયા કેવળ જ્ઞાની ભગવાનના આત્માના પ્રદેશો છે. જો એમના પ્રદેશોથી આપણને થોડુંક પણ સુખ થતું હોય તો કેટલું સારું થાય, જો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકે તો. ચાલો આગળ વધીએ. જો એટલે આ બીજું શરીર કેવું છે કે નિસરણ અશુભ તેજસ શરીર કહેવાય છે. તેને નિસરણ અશુભ તેજસ શરીર કહેવાય છે. જો આ તેજસ શરીરના બે પ્રકાર આપણે જોયા, એક અનિસરણ અને એક નિસરણ. અને જે નિસરણ છે એના પણ બે પ્રકાર જોયા કે શુભ નિસરણ તેજસ શરીર, અશુભ નિસરણ તેજસ શરીર. બરાબર, ચાલો આગળ વધીએ. જો 49 હવે આહારક શરીરની વાત કરે છે. આહારક શરીરના સ્વામી અને તેનું લક્ષણ. આ આહારક શરીર કયું છે, કોને હોય છે? જે રુદ્ધિધારી ભાવલિંગી મુનિરાજને જ હોય છે એ આહારક છે. એ થર્ડ નંબરનું છે ને, ઔદારિક વૈકરિક આહારક, એના પછી તેજસ, પછી કારણ. જો સૂત્ર વાંચે, શુભમ વિશુદ્ધમ અવ્યાઘાતી ચ આહારકમ પ્રમત્ત સંયત સેવ. કેવું છે આહારક શરીર? કે શુભ છે. પછી કેવું છે કે વિશુદ્ધ છે. પછી કેવું છે કે અવ્યાઘાતી છે. એવું આહારક શરીર પ્રમત્ત સંયત મુનિરાજને જ હોય છે. જો વાંચીએ અર્થ, આહારક શરીર શુભ છે અર્થાત શુભ કાર્ય કરે છે. પછી બીજું, વિશુદ્ધ છે અર્થાત તે વિશુદ્ધ કર્મ એટલે કે મંદ કષાયથી બંધાતા કર્મનું કાર્ય છે. આ બેમાં શું ફરક પાડ્યો? બેમાં ફરક શું પાડ્યો? એકમાં કીધું શુભ છે ને એકમાં કીધું વિશુદ્ધ છે. ના, જો બે વસ્તુ સમજો કે એક તો જ્યારે જીવને બંધાયું હતું, એ આહારક શરીર બંધાયું હતું, તો એ વિશુદ્ધ પરિણામના નિમિત્તે બંધાયું હતું. જો શું કહે છે સેકન્ડ પોઈન્ટ, વિશુદ્ધ છે અર્થાત તે વિશુદ્ધ કર્મ મંદ કષાયથી બંધાતા કર્મનું કાર્ય છે. ખ્યાલ આવે ને? એ જે મંદ કષાયમાં એ જે બંધાયું હતું એનાથી આ આહારક શરીર બન્યું છે. અને જ્યારે બની ગયું તો એનું કાર્ય શું છે કે શુભ પરિણામનું નિમિત્ત છે. હા, આહારક શરીર શુભ છે અર્થાત તે શુભ કાર્ય કરે છે. જો આહારક શરીર બંધાય છે તો સાતમા ગુણસ્થાનમાં, અને એનો ઉદય ક્યારે આવે? છઠ્ઠામાં. છઠ્ઠા ગુણસ્થાનથી પાર એટલે પાછા સાતમામાં વહે જાય ને મુનિરાજ, તો આહારક કન્ટિન્યુ રહે કે નહીં? કે ન રહી શકે. અચ્છા, આહારક શરીર બન્યું, એક અંતર મુહૂર્તમાં દર્શન આદિ કરીને પાછું આવે, તો વચમાં મુનિરાજ સાતમા ગુણસ્થાનમાં જાય કે નહીં? કે ન જાય. ખ્યાલ આવે છે ને? એ છઠ્ઠા ગુણસ્થાનનો જેટલો કાળ છે એટલામાં જ એ આહારક શરીર બનીને ત્યાં જઈને પાછું આવીને વિલીન થઈ જાય છે. તો પછી એ જે આખું છઠ્ઠા ગુણસ્થાનમાં જ છે તો એનું કાર્ય શું છે? કે એ જે શુભ પરિણામમાં રહેવું, એ જે એને નિમિત્તે, જેવી રીતના મુનિરાજ છઠ્ઠા ગુણસ્થાનમાં શાસ્ત્ર લખે છે તો એનાથી શું થાય છે એમને? કે શુભ પરિણામમાં એ રહે છે. શાસ્ત્રના નિમિત્તે મુનિરાજને શુભ પરિણામ થાય છે. શુદ્ધ નથી થતા કેમ કે તો પર પદાર્થ છે. ખ્યાલ આવે ને? એવી જ રીતે આ આહારક શરીર છે, ભગવાનના દર્શન કરવા જાય છે, અકૃત્રિમ જિનાલયોના દર્શન કરવા જાય છે, તો એના નિમિત્તે મુનિરાજને શુભ પરિણામ થાય છે. ખ્યાલ આવે ને? અશુભ તો મુનિરાજને થતા જ નથી, અને હમણાં શુદ્ધ થઈ નથી રહ્યા, કેમ કે છઠ્ઠા ગુણસ્થાનમાં છે, તો છઠ્ઠા ગુણસ્થાનમાં શુભ પરિણામનું નિમિત્ત આહારક શરીરને કીધું. એ એક પોઈન્ટ. બીજો, સાતમા ગુણસ્થાનમાં તો મુનિરાજ તો શુદ્ધ ભાવમાં છે ને, તો અહીંયા મંદ કષાયથી બંધાતા એમ કેમ કીધું? ખ્યાલ આવે છે કે નહીં પ્રશ્ન? હા, કે મુનિરાજ તો સાતમા ગુણસ્થાનમાં શુદ્ધ ભાવમાં છે અને આહારક શરીરનો બંધ શુદ્ધ ભાવમાં થાય છે, તો શુદ્ધ ભાવને કારણે થયો કે ના? ત્યાં જે સંજ્વલન કષાય હતો ને, સાતમા ગુણસ્થાનમાં જે અબુદ્ધિપૂર્વકનો સંજ્વલન કષાય છે, એના નિમિત્તથી ત્યાં આહારક શરીરના એમને કર્મ બંધાય છે. ખ્યાલ આવે ને? એટલે ત્યાં કીધું મંદ કષાયથી બંધાતા. એ વિશુદ્ધ પરિણામમાં જીવને જે મંદ કષાય થયો, એનાથી આ મુનિરાજને આહારક વૃદ્ધિ બંધાય. હવે એનો પ્રયોગ કરશે કે નહીં, કે પ્રગટ થશે કે નહીં, દેટ ઇઝ અ સેપરેટ થિંગ. જો ઘણા મુનિરાજને એવું પણ હોય કે આહારક વૃદ્ધિથી આહારક શરીર તો બંધાયું, પણ ક્યારે ભવ પર્યંત યુઝ જ ન કરે, ખ્યાલ આવે છે ને? એવું પણ થઈ શકે. તો જો બે વસ્તુ જોઈ, કે શુભ છે અને વિશુદ્ધ પરિણામથી બંધાય છે. થર્ડ, અને વ્યાઘાત એટલે કે બાધા રહિત છે. જો આહારક શરીર પણ થર્ડ ઇન ઓર્ડર છે ને, ઔદારિક વૈકરિક આહારક, એટલે વૈકરિક શરીરથી પણ વધારે સૂક્ષ્મ છે. એ એટલું સૂક્ષ્મ છે કે એને કોઈ બાધા હોતી નથી. અચ્છા સમજો, એ સમજો કે આમ તો જાય નહીં, પણ ઇમેજિન કરો કે જે આજે આહારક શરીર છે એમને સિમંદર ભગવાનના દર્શન કરવા જવું છે. ઇમેજિન કરો ખાલી, તો વચમાં તો હિમવાન, મહાહિમવાન બધા પર્વત આવે કે નહીં, તો શું થાય? એની ઉપરથી જાય કે કેવી રીતના જાય? અરે થ્રુ એન્ડ થ્રુ, સ્ટ્રેટ લાઇનમાં સીધું થ્રુ એન્ડ થ્રુ નીકળી જાય. એને જવું હોય તો મેરુ પર્વત નહીં પણ આરપાર નીકળી જઈ શકે, પણ જો જાય નહીં, કેમ કે અમુક એના ફિક્સ નિયમો છે કે ક્યાં એ શરીર જાય છે, એને આપણે વાંચશું બે મિનિટમાં. પણ વ્યાઘાત રહિત શરીર હોય છે, તથા પ્રમત્ત સંયત અર્થાત છઠ્ઠા ગુણસ્થાન વર્તી મુનિને જ આ શરીર હોય છે. બરાબર, આટલું વાંચ્યું. જો આગળ વાંચીએ ટીકા, આ શરીર ચંદ્રકાંત મણી સમાન શ્વેત વર્ણનું એક હાથ પ્રમાણ હોય છે. બરાબર, સ્ટ્રેટ ફોરવર્ડ. તે પર્વત વજ્ર વગેરેથી રોકાતું નથી, તેથી અવ્યાઘાત છે. આ શરીર પ્રમત સંયમી મુનિરાજના મસ્તકમાંથી નીકળે છે. જો ઓલું રાઈટમાંથી ને લેફ્ટમાંથી નીકળ્યું હતું તેજસ શરીર, અને આ શરીર કેવું છે કે મસ્તકમાંથી નીકળે છે, વ્હાઈટ ચંદ્રકાંત મણી એટલે જાણે મિલ્કી વ્હાઈટ, ખ્યાલ આવે ને? તો મિલ્કી વ્હાઈટ શ્વેત વર્ણનું છે, એક હાથનું છે, શરીરના આકારનું છે, અને અહીંયાથી નીકળીને આમ જાય છે, મસ્તકમાંથી નીકળે છે. પ્રમત સંયત ગુણસ્થાને જ આ શરીર હોય છે, બીજે હોતું નથી. તેમજ બધા પ્રમત સંયત મુનિરાજોને પણ આ શરીર હોતું નથી. અમુક જે મુનિરાજને વૃદ્ધિ પ્રગટ થાય એમને જ આ શરીર પ્રગટ થઈ શકે છે. છઠ્ઠું ગુણસ્થાન પ્રમત સંયત એટલે છઠ્ઠું ગુણસ્થાન, સાતમું અપ્રમત સંયત છે. હવે જો સેકન્ડ પોઈન્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જો તે આહારક શરીર, નંબર વન, કદાચિત લબ્ધિ વિશેષનો સદભાવ જાણવા માટે, આ સેના માટે ઉત્પન્ન થાય છે એની વાત છે. કદાચિત કોઈક મુનિરાજને વિકલ્પ આવ્યો કે શું મને આહારક શરીરની લબ્ધિ છે, તો એની ચકાસણી કરવા માટે, જસ્ટ ટુ વેલિડેટ કેવું છે કે નહીં, એના માટે પણ આહારક શરીર બની શકે છે. બીજું, કદાચિત સૂક્ષ્મ પદાર્થના નિર્ણય માટે, અત્યારના જેવી રીતના ભરત એરાવતમાં તીર્થંકર ભગવાન નથી અને કર્ણાન યોગનો કોઈ સૂક્ષ્મ વિષય હોય કે આ કર્મની આવી અવસ્થામાં આ કર્મમાં શું થાય છે, એવો કોઈ પ્રશ્ન મુનિરાજને ઉત્પન્ન થાય તો કોની પાસે જાય પૂછવા માટે? જીનવાણીમાં બી લખેલું નથી, કેમ કે જીનવાણી તો મુનિરાજ જ લખેલી છે બધી. તો એવી કોઈ સૂક્ષ્મ એમને કોઈ પ્રશ્ન ઊભા થાય તો સર્વજ્ઞ ભગવાનના સમોશરણમાં એ સૂક્ષ્મ પદાર્થના નિર્ણય માટે એ શરીર જાય છે. પછી થર્ડ, કદાચિત તીર્થગમન કે સંયમની રક્ષા અર્થે. જો તીર્થગમન એટલે અકૃત્રિમ જિનાલયો જે છે એમનો એમને સમજો દર્શન કરવાનો ભાવ થાય, તો અઢી દ્વીપમાં જેટલા અકૃત્રિમ જિનાલયો છે ત્યાં દર્શન કરવા જઈ શકે. નંદીશ્વર દ્વીપમાં ન જઈ શકે, માનુષોત્તર પર્વતની ઓલી સાઈડ ન જઈ શકે. બરાબર, અથવા સંયમની રક્ષા અર્થે એમને સમજો એવા વિકલ્પ આદિ થાય કે ભગવાનના દર્શન કરવા છે અને એના વગર એમને જરા મન ચોંટતું ના હોય તો દર્શન કરીને પાછા આવે છે. એના અર્થે કેવડી ભગવાન, અગર શુદ્ધ કેવડી ભગવાન પાસે, અગર એટલે ઓર, કેવડી ભગવાન ઓર શુદ્ધ કેવડી ભગવાન પાસે જતા સ્વયં નિર્ણય કરીને અંતર મુહૂર્તમાં પાછું આવી સંયમી મુનિરાજના શરીરમાં પ્રવેશ કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? અંતર મુહૂર્તમાં પાછું આવી જાય છે. હવે જો આ થર્ડ પોઈન્ટ આપણે વાંચીને પૂરું કરીએ. સંયમની રક્ષા એટલે ત્યાં એવી રીતના કીધું છે, પણ સમજો કે એવા કોઈ વિકલ્પ, તીવ્ર વિકલ્પ એમને ઉત્પન્ન થતા હોય કે મારે આ ભગવાનના દર્શન કરવા છે, અને એ વિકલ્પને કારણે એમના સંયમમાં જાણે ખલેલ પહોંચતો હોય, જેવી રીતના જે વિકલ્પને કારણે આહાર લેવા આવે છે, એવી જ રીતે અહીંયા ઓલું જેવી રીતના વિષ્ણુકુમાર મુનિરાજે સંયમની રક્ષા કરવા માટે જે દીક્ષા છોડીને કર્યું એ ન લેવું, કેમકે આ તો આહારક શરીર અંતર મુહૂર્ત માટે જ બને છે, એટલે પોતાના સંયમની રક્ષા કરવા માટે એમ જ અહીંયા લેવું. જો આ થર્ડ પોઈન્ટ બહુ સરસ છે. જે વખતે ભરત ઐરાવત ક્ષેત્રમાં તીર્થંકર ભગવાનની કેવડીની કે શુદ્ધ કેવડીની વિદ્યમાનતા ન હોય અને તેના વિના મુનિનું સમાધાન થઈ શકે નહીં, ત્યારે મહાવિધેય ક્ષેત્રમાં જ્યાં તીર્થંકર ભગવાન વગેરે વિરાજમાન હોય ત્યાં તે ભરત કે ઐરાવત ક્ષેત્રના મુનિનું આહારક શરીર જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે સમજો, ભરત ક્ષેત્રમાં મુનિરાજ વિરાજમાન છે તો સૌથી નજીકના તીર્થંકર ભગવાન કયા? સીમંદર ભગવાન નથી, સૌથી નજીક યુગમંદર ભગવાન અને બાહુ ભગવાન છે. સીમંદર, યુગમંદર, બાહુ અને સુબાહુ. તો ભરત ક્ષેત્રથી બાહુ અને સુબાહુ સૌથી નજીક છે. સોરી, યુગમંદર અને બાહુ. હા, સીમંદર, યુગમંદર, બાહુ અને સુબાહુ, એટલે યુગમંદર ભગવાન અને બાહુ ભગવાન સૌથી નજીક છે. તો જો આહારક શરીરનો એવો નિયમ છે જે સૌથી નજીકના ભગવાન હોય ત્યાં જ જાય, એટલે મહાવિદેયમાં જાય છે તો પણ કાં તો યુગમંદર ભગવાનના સમોશરણમાં જશે અથવા બાહુ ભગવાનના સમોશરણમાં જશે. ભરતમાંથી, ઐરાવતમાંથી જવું હોય તો સીમંદર ભગવાન અથવા સુબાહુ ભગવાનના સમોશરણમાં જશે. હવે એમાં ક્યાં ભગવાન છે, સમજો એકદમ ખૂણામાં હોય અને આ બાજુ નજીક હોય તો નજીકવાળા ભગવાનના સમોશરણમાં જશે. હવે જો આગળ વાંચીએ, હજી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મહાવિદેયમાં તીર્થંકરો ત્રણેય કાળ હોય છે, તેથી ત્યાંના મુનિને તેવો પ્રસંગ આવે તો તેમનું આહારક શરીર તે ક્ષેત્રમાં તીર્થંકર પાસે જ જાય છે. એમનું સમજો આદિનાથ ભગવાન અહીંયા વિરાજમાન હોય તો મહાવિદેયથી અહીંયા આહારક શરીર ના આવે, કેમકે એમને ત્યાં નજીકમાં છે જ તીર્થંકર ભગવાન, તો એ ત્યાં જઈને એમના દર્શન આદિ કરે છે, શંકાનું સમાધાન આદિ એ એવી રીતના કરી લે છે. ખ્યાલ આવે ને? એવી જ રીતે બીજી વસ્તુ સમજવી કે આ જો આપણો ટાઈમ તો થઈ ગયો છે, આ બે પોઈન્ટ હજી આપણે બાકી છે, એને આપણે નેક્સ્ટ ક્લાસમાં લેશું. લઈને પૂરું કરું થોડું, બે પાંચ મિનિટ. ચલો ફોર્થ પોઈન્ટ આપણે જોઈએ. જો દેવો અનેક વૈકરિક શરીર કરી શકે છે. જો આહારક શરીરની ચર્ચા ચાલુ છે પણ એ વૈકરિક શરીરનું પણ થોડું ક્લેરિફિકેશન આપે છે. જે દેવો હોય છે ને એમને વિક્રિયા વૃદ્ધિ છે, તો અનેક પ્રકારના વૈકરિક શરીર ક્રિએટ કરી શકે. અનેક એટલે એક સાથે મોર દેન વન પણ કરી શકે. ભરત રાજાને જેવી રીતના 96,000 રાણી છે તો એક સાથે 96,000 શરીર બને છે, એવી જ રીતે દેવો એક સાથે અપ ટુ 1000 શરીર પણ બનાવી શકે. તો જો અહીંયા કે છે, દેવો અનેક વૈકરિક શરીર કરી શકે છે. મૂળ શરીર સહિત દેવ સ્વર્ગ લોકમાં વિદ્યમાન રહે છે. જેવી રીતના સમજો હમણાં અષ્ટાનિકા પર્વ છે ને, તો દેવો પૂજા અર્ચના કરવા ગયા હશે કે નહીં નંદીશ્વરદીપ? જો એ ગયા હશે કેવું ઉપચાર છે. ખરેખર દેવો તો પોતાના વિમાનમાં જ બેઠા હોય છે અને એમનું વિક્રિયા વૃદ્ધિવાળું શરીર ત્યાં જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, અને આ જે વિક્રિયા વૃદ્ધિવાળું જે શરીર છે એની લાઈફ ખાલી અંતરમુહૂર્તની છે, એટલે અંતરમુહૂર્ત જાય પાછું આવે, વળી પાછું જાય પાછું આવે, એમ કરીને અનેક વાર વૃદ્ધિથી એ શરીર ત્યાં બને છે અને ત્યાં કન્ટિન્યુઅસ પૂજા ચાલુ રહે છે. એ જુદા, જો એ ત્યાં ભવનો જે છે નંદીશ્વર દ્વીપમાં, ત્યાં વ્યંતર દેવો રહે છે. વૈમાનિક દેવો તો ઉપર સ્વર્ગમાં રહે છે, તો સ્વર્ગવાળા વૈમાનિક દેવો જ્યાં ત્યાં જાય તો એ આવી રીતના વિક્રિયાથી જાય છે. ના ના ના, બિલકુલ. ના, જેવી રીતના આપણે અહીંથી કોઈ હોટેલમાં રહેવા ગયા એવી રીતના દેવો એક જગ્યાથી બીજા ભવનોમાં ગમન કરતા નથી, એમને જરૂરત બી નથી, એમની પાસે વિક્રિયા રુદ્ધિ છે. જો વાંચે બાળ તીર્થંકર વખતે જે ઇન્દ્ર આવે છે ને એ પણ એ રુદ્ધિથી આવે છે. અહીંયા જે ઇન્દ્ર તાંડવ નૃત્ય આદિ કરે છે તો એક સાથે અનેક રૂપ બનાવે છે, આપણે સાંભળ્યું છે ને પંચકલ્યાણકમાં, એક એક હજાર નેત્રથી જુએ છે, તો આ બધું વિક્રિયા રુદ્ધિથી થાય છે. જો વાંચીએ, બહુ સરસ છે જો. હા, આ જો સાંભળીએ. જો દેવો અનેક વિક્રિયા વૈકરિક શરીર કરી શકે છે, મૂળ શરીર સહિત દેવ સ્વર્ગલોકમાં વિદ્યમાન રહે અને વિક્રિયા વડે અનેક શરીર કરી બીજા ક્ષેત્રમાં જાય છે. કોઈ સામર્થ્ય ધારક દેવ પોતાના 1000 રૂપો કરી શકે છે, તે હજારે શરીરમાં તે દેવના આત્માના પ્રદેશો છે. એ આત્માના પ્રદેશો તો બધે જ છે. મૂળ વૈકરિક શરીર જગન્ય 10000 વર્ષ સુધી રહે છે, અગર વધારે જેટલું આયુષ્ય હોય તેટલો કાળ રહે છે. પણ આ ઉત્તર વૈકરિક શરીરનો કાળ જગન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત જ છે. તીર્થંકર ભગવાનના જન્મ વખતે તથા નંદીશ્વર દીપના જૈન મંદિરોની પૂજા વખતે દેવો જાય છે ત્યારે વારંવાર વિક્રિયા કરે છે. ખ્યાલ આવ્યો ને? આ કંઈક નવીન વસ્તુ જાણવા મળી હશે. હવે જો આગળ આપણે પાછું આહારક શરીર, પ્રમત્ત સંયત મુનિરાજનું આહારક શરીર દૂર ક્ષેત્ર વિદેહ આદિમાં જાય છે, એટલે દૂર ક્ષેત્રમાં જઈ શકે છે ત્યાં સુધી, એટલે મેક્સિમમ ડિસ્ટન્સ કેટલું એની વાત ચાલે છે. તો જો આહારક શરીર દૂર ક્ષેત્ર સુધી જઈ શકે, પછી આ દેવોના વૈકરિક શરીર પણ દૂર સુધી જઈ શકે, નંદીશ્વર દ્વીપ આદિ 7-8 દ્વીપ આદિમાં જઈ શકે છે, અથવા દેવ ઉપરથી સ્વર્ગમાંથી નીચે નરકોમાં જાય છે એવું સાંભળ્યું છે ને આપણે ઘણી વાર ઉપદેશ આદિ આપવા, તો ત્રીજી નરક સુધી ઉપરથી જઈ શકે છે. હવે જો એ પણ વૈકરિક શરીર, એ મૂળ દેવ ક્યારે પોતે ન જાય, એનું વિક્રિયાવાળું શરીર ત્યાં જાય છે. આજે તેજસ શરીર, તો 12 યોજન સુધી આપણે જે વાંચ્યું કે 12 યોજન સુધી જઈને એ આવું ત્યાં નિસરણવાળું જે શરીર છે એવું કરી શકે છે. પણ જો હવે છેલ્લે, આત્મા તો અખંડ છે, તેના ખંડ પડતા નથી, આત્માના અસંખ્યાત પ્રદેશો છે, તે કારમાણ શરીર સાથે નીકળે છે, મૂળ શરીર તો તેવું જેવું છે તેવું જ બન્યું રહે છે, અને તેમાં પણ દરેક સ્થળે આત્માના પ્રદેશો રહે છે. એટલે મૂળ જે દેવનું જે શરીર છે, સમજો આપણું 6-7 ફૂટનું છે, તો અહીંયા તો બધા પ્રદેશો છે જ આત્માના, એની સાથે આખા અહીંયાથી બહાર નીકળીને જ્યાં વિક્રિયાવાળું શરીર ગયું છે ત્યાં સુધી બધે જ આત્માના પ્રદેશો ફેલાય છે. કારમાણ શરીર, કારમાણ પણ તેજસ પણ જાય છે, તેજસ કીધું નથી પણ એ પણ જાય છે. હા, બેવ જાય છે. જેમ અન્નને પ્રાણ કહેવા તે ઉપચાર છે, આપણે કહીએ ને કે ભાઈ મને ભોજનથી પ્રાણ ટકે છે મારા, તેમ સૂત્રમાં આહાર આદિકને પણ શુભ કહેલું છે. શરીરને શુભ કહ્યું છે, પણ શરીર તો પૂતગલ છે ને. હા, પણ જો એ શુભ શરીરના નિમિત્તે જીવને શુભ ભાવ થાય છે, એટલે ત્યાં એ શરીરને પણ શુભ કહી દેવામાં આવે છે. આહાર આદિ શરીરને શુભ કહેલું છે તે ઉપચાર છે. બંને સ્થાનોમાં કારણમાં કાર્યનો ઉપચાર અર્થાત વ્યવહાર કરવામાં આવ્યો છે. જેમ અન્નનું ફળ પ્રાણ છે, તેમ શુભ શરીરનું ફળ, શુભનું ફળ આહાર આદિક શરીર છે, તેથી આ ઉપચાર કર્યો છે. ખ્યાલ આવે? જો આ રીતે આપણે આ શરીરનો જે ટોપિક છે, જે આપણે 36મા સૂત્રથી શરૂ કર્યો હતો કે જીવ ક્યાં ક્યાં જોવામાં આવે છે, તો આ 5 પ્રકારના શરીરોમાં જોવામાં આવે છે, એ શરીરોનું આખું વિશેષ ડિટેલ્સ આપણે અહીંયા આ 49 સૂત્રમાં પૂરું કર્યું. હવે જે આગળનો ટોપિક છે કે દરેક જે પ્રકારના જે આ જીવો છે, દેવો નારકીઓ આદિ, એમાં કયા લિંગ જોવામાં આવે છે, આપણે પુરુષ લિંગ, સ્ત્રી લિંગ, નપુંસક લિંગ, એ 3 લિંગો જે હોય છે, એનો આખો ટોપિક અહીંયાથી હવે શરૂ થશે. જીનવાણી સ્તુતિ લઈએ. હે જીનવાણી ભારતી, તો હિ જપો દિન રૈન, જો તેરી શરણા ગ્રહે સોપાવે સુખ ચૈન, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલોક, સો વાણી મસ્તક નમો સદા દેત હું ઢોક. બોલો જીનવાણી માતનો, અનંત કૃપાનિધાન શ્રી કહાન ગુરુદેવનો, પ્રસમ મૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો.